દસમે સમજ્યા તેને દિવાળી ને દેવ દિવાળી સમ. આપણી સનાતન વૈદિક ધર્મની પરંપરા એનું લોક જીવન સમાજ જીવન હંમેશા આનંદપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ રાખવા માટે આપણા આચાર્યો આપણા ઋષિઓ તરફથી પરંપરામાં વ્રત અને ઉત્સવ પ્રાપ્ત થયા છે. માનવ જીવન ત્યારે નિરાશા કે હતાશામાં ગરક ન કરી જાય અને સંસ્કૃતિના માનવ સમાજની અંદર ઉત્સાહ બન્યો રહે, એટલા માટે ઉત્સવો પર્વો એનું આયોજન કર્યું છે. કે દુઃખમાં ડૂબી ગયેલો કે પોતાની ચિંતામાં ખોવાઈ ગયેલો માણસ ને પાછો બહાર કાઢી લાવવા માટે ઉત્સાહ અને ઉત્સવ ગોઠવ્યા છે. અને ઉત્સવ હોય ને તે દિવસે આનંદ જ કરવાનો, દુઃખને ગરીબીને પીડાને ભૂલી જવાની, કે આજે તો ઉત્સવ છે આનંદ કરો. એટલે એ ઉત્સવોને અહીંયા આગાડી મહારાજે પ્રતીક બનાવ્યું, જેને દ્રષ્ટાંત કે દાખલો કહીએ છીએ. ઉપાસનાને અને ઉત્સવને સાંકળ્યા છે, સંકલન કિયા હૈ ઉસકા ભી. એકબીજાની સાથે સંબંધ મૂકી આપ્યો છે. અને ઉત્સવની અંદર કોઈ રાજસી કે તામસી વૃત્તિઓને જોડી નથી આપણે ત્યાં. કોઈ પણ ઉત્સવ કરો, ધર્મને માધ્યમમાં રાખીને કરો. અને એ ઉત્સવથી તમારું આત્મકલ્યાણ થાય, તમારું શ્રેય થાય, તમારા સત્કર્મની અંદર વૃદ્ધિ થાય, એ રીતે આયોજન ઉપાસના અને ઉત્સવને સાથે રાખ્યા. અને એમાંય નવરાત્રી એનું અનુષ્ઠાન કરો, ઉપવાસ કરો, તપ કરો. પણ એ નવરાત્રિના દિવસો ઉપાસનાના પર્વના છે. અને અહીંયા આગળી નોરતા શબ્દ મૂકી દીધો છે, નવ અંગે નવ નોરતા. નવરાત્રિ એ સંસ્કૃત શબ્દ છે અને ગુજરાતી ભાષામાં અપભ્રંશ થઈને આવ્યો નોરતા, નવ રાતા, એના નવરાત્રા નોરતા એમ થઈ ગયું. ઉપાસનાને ઉત્સવોની સાથે કે એમ ઘરમાં અખંડ દીવો રાખવો, ભગવાનની પૂજા કરવી, દેવદર્શને જવું, ઘરને શણગારવું, ભગવાનને સારું ભોજન થાળ ધરાવવું, આવી અનેક બાબતો ઉત્સવને કેટલું સરસ ધર્મની સાથે એક મેળ બેસાડી દીધો છે. જ્યારે પશ્ચિમની સંસ્કૃતિમાં જોશો તો ઉત્સવને અને જીવનના સંયમને કે સદાચારને કોઈ મેળ નહીં બેસતો હોય. અને આપણી સંસ્કૃતિમાં જુઓ ઉત્સવો ભરમાર છે, દરેકે દરેક ઋતુના ઉત્સવો હોય. વસંત આવે એટલે વસંતના ઉત્સવો હોય, એમાં હોળી પણ ગ્રીષ્મમાં આવી ગઈ, વસંત પણ આવી ગઈ, દિવાળી વર્ષા ઋતુના ઉત્સવો કે દિવાળી અને નવરાત્રિ. આમ ભાગવતમાં તો વ્યાસજી એટલે સુધી લખે છે ઉત્સવને માટે नित्योत्सव मंदिरे, घर घर में नित्य उत्सव होना चाहिए। अने घर ते छे कि ज्या नित्य उत्साह अने उत्सव साथेना उत्साह होय। जीवन में उत्सव साथेनो उत्साह नित्य रहेवो जोईए, एनु नाम घर कहेवाय। पण घर होय अने एमां उत्सव न रहेतो होय, उत्साह न रहेतो होय ते घर घर नथी, पछी पछी क्लेश खानुं छे, क्लेश गृह ककार कहेवाय। ते उत्सव उजववा पाछळनो मुख्य लक्ष्य के माणसे स्वयं एनो आत्मा एनी चेतना आनंद स्वरूप छे, आनंदम ब्रह्म इति विधानात्। आनंद एज ब्रह्मनु स्वरूप छे, एज ब्रह्मनी स्थिति ने अवस्था छे। एटले जे कई क्लेश छे, उपाधियों छे, चिंता छे, ए बधा व्यवहार सर्जित छे, माणसना उभा करेला छे अने ए पीड़ा आपनार छे। शरीरनी, मननी अने व्यवहारनी आ उपाधियोमांथी छूटवा माटे आपणने धर्मना मार्गे लई जवा उत्सवनो नु आयोजन करवामां आवेलुं छे। अने आपणा दरेक पर्व जोजो एनी एनी साथे देव ईश्वर पूजाने आम साथे जोड्या छे। भले लग्ननी विधि छे, पण लग्ननी विधिमां गणेश पूजन, इष्ट पूजन, नवग्रह पूजन अने एनी अंदर छेटले ए छेले त्यां सुधी ए लग्नना संस्कार जेने मेळवाना छे ए दंपतिनुं पण पूजन थतुं होय छे। એના પગ ધોવાતા હોય, એની આરતી ઉતારાતી હોય, એને ભગવાનની માફક, ઠાકોરજીની માફક એને જમાડવામાં આવતો હોય, એની પાછળ આખી દ્રષ્ટિ છે કે ઉત્સવનો ઉત્સાહ, ઉમંગ, આનંદ દરેક વ્યક્તિના જીવનમાં સતત ટકી રહેવો જોઈએ, હોવો જ જોઈએ। નિત્ય ઉત્સવ મંદિરે, એટલે તમે જે ઘરની અંદર, જે ગૃહસ્થાશ્રમની અંદર તમે પ્રવેશ કરી રહ્યા છો, ત્યાં પણ હંમેશા તમારું જીવન આનંદ ભર્યું, ઉત્સાહ ભર્યું અને ઉત્સવ જેવું હોવું જોઈએ। ઘર તે છે કે જ્યાં નિત્ય ઉત્સવની માફક આનંદ હોય, પણ જ્યાં કકડાટ રોજને રોજ રહેતો હોય તે ઘર, એ ઘર નથી। ભાગવતમાં વ્યાસજીએ પણ એટલી સરસ ભાવનાઓ રાખી છે માનવ જીવનની, એના કૌટુંબિક જીવનની અંદર કે એના વ્યક્તિગત જીવનની અંદર, કે ઉત્સવ આ રીતે ઉજવી શકાય। ઘરમાં સારું વાતાવરણ, ઘરમાં ઈશ્વર પૂજન અને વ્યક્તિ માટે સારા ભોજન અને એને સારા કપડાં પહેરવાના, બધાની સાથે સારી વાતો કરી, ક્યારે પણ ક્લેશ નહીં થવા દેવાનો આખા દિવસ દરમિયાન, એ પર્વ દરમિયાન, એનું નામ છે ઉત્સવ। આનંદ અને ઉત્સવ પણ ઉજવાતો હોય તો શરીર વડે ઉજવાય છે, અને ક્લેશ થતો હોય તો પણ શરીર વડે જ થતો હોય, મન અને શરીર વડે। અહીંયા જય મહારાજે આપણને અનુષ્ઠાનની અંદર જોડતા નવરાત્રિની સાથે આખી ઉપાસનાને જોડી છે, એની સાથે એનો દાખલો આપીને એનું પ્રતીક સ્વરૂપે નવ અંગે નવ નોરતા, નવરાત્રિના નવ 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 નોરતા હોય છે, અને એ ઉપાસના માટે છે એમ કહ્યું। એમ શરીર પણ ઉપાસના માટે છે, એની અંદર નવ દ્વારો છે, નવ દિવસ કે નવરાત્રિ વાળું પર્વ એ ઉત્સવ અને ઉપાસના માટે છે, એટલા માટે નવરાત્રિ છે એમ। આ શરીર પણ નવ દ્વારો વાળું છે અને શરીર પણ ઉપાસના માટે છે। એક એક નવરાત્રિના પ્રસંગની અંદર, ઉત્સવમાં રોજ ને રોજ તમે ઉપાસના ભગવત સ્મરણ કરો છો, એમ નવે દ્વારે થી પાંચે ઇન્દ્રિયો વડે. અહીંયા નવ 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 અંગે નવ નવરતા એટલે પાંચ ઇન્દ્રિયો, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, પાંચ ને ચાર નવ. એ પણ બધાને સાથે રાખીને એને પણ ઉપવાસ ઉપાસના એના વડે એની અંદર જોડવાના છે. નવે નવ આપણા અંગો છે, નવ અંગ, પાંચ ઇન્દ્રિયો, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, આ જીવનના અંગો શરીરના ભાગ છે. તો એની અંદર આપણે કેવી રીતે સંકળાવવું, એને કેવી રીતે સંયમમાં રાખવા, પાંચ ઇન્દ્રિયો સંયમમાં રાખવાની છે. ગીતામાં તો ભગવાને છઠ્ઠા મનને પણ છઠ્ઠી ઇન્દ્રિય કહી છે, અને બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ પણ એના જ પાર્શ્વના અંગો છે. એ નવે અંગો ઉપર સંયમ સદાચાર અને એના વડે આપણી ઉપાસના અને ઉપાસનાની અંદર સાત્વિકતા. નવ અંક, નવનો આંકડો જે છે એકથી નવની અંદર, એ જ મૂળ છે નવ. અને ત્યાર પછી કરોડો ને લાખો કરવા હોય તો મેળવણીથી થાય, એકબીજાને જોડાડો એમ અગિયાર થાય ને, સો થાય ને, નવ્વાણું થાય ને, લાખ કરોડ ને હજાર પણ થાય. એટલે શરીરની અંદર પણ જે મૂળ નવ અંગ છે, એ નવ અંગોની સાથે જે કંઈ તમે ઉપાસના કરશો એનાથી અનંત ગણું, એમાંથી જ બધું આખું જોડાશે ને આગળ વધશે, એમાંથી તમને અનંતતા પ્રાપ્ત થશે. જેમ એ નવ આંકડા વડે તમે અનંત સુધી પહોંચી શકો છો, ગણતરીમાં અબજો અને ખરવો ને મહાખર્વ ને પદ્મ મહાપદ્મ સુધી, એમ જીવન અને આ શરીરની ચેતનાની સાથે જે રહેલા આ નવ અંગ છે એની વડે પણ પૂર્ણતા પ્રાપ્ત કરી શકાય છે. અને એ પૂર્ણ છે, એમાંથી ઘણું બધું સર્જન થઈ શકે છે. જેમ 52 અક્ષર છે, 52 તાસ ભી હોતે, તાસ કે 52 મેં સે જ્યાદા તો નહીં હોતા, પણ એ 52 ને ઉલટા સુલટા કરી અને કરીને એની રમત રમાતી હોય છે. છે એના એ જ, પણ એમાં હાર જીત હોય છે. પત્તાને ઉલટા સુલટા કરી એકબીજાની મેળવણી કરી મૂકીને ત્યાં આગળ, તો એ જ 52 અક્ષરો જે છે એની રચના જ એવી કરવા, દરેક પોતપોતાની હોશિયારી પ્રમાણે, પોતાની બુદ્ધિ પ્રમાણે 52 અક્ષરોમાંથી જ બધી જ બાજી રમતો હોય છે. ઉસકા બોલના ચાલના બુદ્ધિ વ્યવહાર 52 અક્ષર છે, એક બી બહાર નહીં હૈ. લેકિન કોઈ વિદ્વાન, કોઈ ચરમસીમા કા વિદ્વાન હોતા હૈ, ઉસી કે અંદર, ઉસસે બહાર કોઈ નહીં. કોઈક મૂર્ખ હોતા હૈ વો ભી ઉસી 52 સે બહાર નહીં, અંદર હી સબ. લેકિન વો સબ 52 ની જ એ જે બાજી રચેલી છે, મૂળ તત્વ એ 52 અક્ષરો છે, અને એમાંથી વિદવત્તા ને મહાનતા ને જે કઈ બધું એની અંદર મળે, એમાંથી એની બહાર કશું જ નહીં મળે. એમ નવ અંગ જે છે શરીરના, એ નવ થી એક પણ ઓછું થવાનું નથી, વધારે થવાનું નથી. એ નવે નવ દ્વારા જીવન શું, જગત શું, જન્મ જન્માંતર શું, દરેકની અંદર આ નવ જ અંગો હોય છે. અને એની અંદર જ બધી જ ઉપાસના પણ થઈ શકતી હોય છે, સાત્વિક પણ થઈ શકે અને રજસ અને તમસ પણ એની અંદરથી થઈ શકે. આંકડો તો નવનો નવનો નવ જ રહેવાનો છે, પૂર્ણ છે, પણ એ પૂર્ણતા ભૌતિક અને આધ્યાત્મિકની અંદર પણ પોતાની વૃત્તિઓને ઢાળી શકે. શરીર અને જીવનના એ નવો નવે અંગો વડે માણસ સાત્વિકતાથી આત્મોન્નતિ પણ કરી શકે, પ્રાપ્ત કરે, અને એના એ જ સાધન વડે એ અધોગતિ પણ સર્જી શકે છે. છે સાધન એના એ જ, અને એટલા માટે કહ્યું કે નવ અંગે નવ અનુવર્તા. પણ એ વૃત્તિઓ જે આપણી સદ અને અસદ, જેને દૈવાસુર કહેવામાં છે, દૈવી અને આસુરી સંપત્તિ દરેકનામાં પડેલી છે, દરેક વ્યક્તિમાં છે. પણ તમારા એ નવે સાધન વડે તમે જે એની અંદર પરોવશો એ પ્રકારની પ્રાપ્તિ તમારી થશે, ગતિ પણ એ પ્રમાણની હશે. એટલે એની અંદર આગળ વધતા કહ્યું કે દશરા દસમી અંગ. આ નવ તો છે પણ દસમું દ્વાર પણ છે, અને એ દસમે દ્વારે ત્યાં આગાડી જવાનું. દસમે દ્વારે જઈ બેસ ત્યારે ઉન્મુનિરે આવશે. તો જે દસમું દ્વાર છે એ છે માણસની બુદ્ધિ અક્કલ. અને દસમા દ્વારની અંદર ભગવાન શિવને તો ત્રીજી આંખ મૂકી દીધી છે, ત્રીજું નેત્ર, અને ત્રીજું નેત્ર એ છે જ્ઞાન સમજ. માણસને કોઈ પણ વિચાર આવતો હોય, કોઈ નિર્ણય આવતો હોય, કોઈ ચિંતન થતું હોય તો એના મગજ દ્વારા થતું હોય છે. અને બધાય દ્વારો નીચે છે અને જે દસમું દ્વાર છે એ સૌથી ઉપર છે.